તારીખ 14/6/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 706 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 3
પ્રાપ્ત થયા છે. કાંઈ પણ વૃત્તિ રૂપતા તે કરતા વિશેષ અભિમાન વર્તે છે, તેમજ તૃષ્ણાના પ્રવાહમાં ચાલતા તણાઈ જવાય છે અને તેની ગતિ રોકવાનું સામર્થ્ય રહેતું નથી ઇત્યાદિ વિગત સાક્ષમાપના અને કર્કટી રાક્ષસીના નિયોગ વાસ્ય સંબંધી પ્રસંગને જગત ભ્રમ ટાળવા માટેમાં વિશેષતા તે વિગત વાંચે છે. કેશવલાલભાઈએ જે પત્રો લખ્યા છે એનો આપણે ટૂંકામાં અભ્યાસ કર્યો છે. લખનાર શું કેટલા સરળ છે એ સરળતાનો પણ છે. લખનાર એમ કહે છે કે કોઈ પણ વૃત્તિરૂપતા કોઈ પણ વિષય કષાય સંબંધમાં પોતાની વૃત્તિને રોકે છે. આજે આ નથી લેવું, આ ત્યાગ કરવો છે, આ સંબંધીનો ત્યાગ કરવો છે, આ વિષયનો ત્યાગ કરવો છે, આ પ્રકારે તો એ વૃત્તિ પોતે રોકી છે. એનું મૂળ થવાને બદલે તે વૃત્તિ મેં રોકી એવું વિશેષ અભિમાન વર્તે છે. મને ત્યાગ કરું છું, વૃત્તિ રોકી લઉં છું, પણ વૃત્તિ રોકવાનો ગુણ જે થવો જોઈએ એના કરતા મેં વૃત્તિ રોકી એવો અભિમાન વર્તે છે. એ અવલોકન છે. જો પોતાનું અવલોકન ન હોય તો આ ખબર ન પડે. ત્યાગ કર્યો છે એટલી જ ખબર પડે એને. પણ ત્યાગ મેં કર્યો, મેં આટલો ત્યાગ કર્યો એવું અનુપણ જે ત્યાગ ભાવમાં આવ્યો એવું જે અનુપણ છે એ અવલોકન હોય તો જ લક્ષમાં આવે છે, નહીં તો ખ્યાલમાં નથી આવતા. ત્યાગ ઘણા કરે છે પણ આવી રીતે અંતર અવલોકન સહિત ત્યાગ કરે છે એને એમાંથી અયથાર્થતા યોગ્યતા વર્ષે ઊભી થતી હોય એને પોતાને ખ્યાલ આવી જાય છે. આવું એક જ્ઞાનની અંદર વિશેષ ગુણ છે. અવલોકન કરનાર જ્ઞાન અવગુણને અવગુણ તરીકે બરાબર ત્યાં સમજી ગયા છે, અવગુણને ગુણ તરીકે નથી
સમજતા.
પોતે એ સ્વીકાર કર્યો છે. એ વખતે પણ આવી શકે ને જયારે પોતાને પોતે કોઈ પણ વિષયનો ત્યાગ કર્યો ત્યારે એ સંબંધીના પરિણામમાં પ્રવચન ચાલ્યું ગયું અને અમુક પણ આવ્યો, ભલે સૂક્ષ્મ કે સ્થૂળ કોઈ પણ પ્રકારે, પણ એ જો અવલોકનમાં એ વખતે હોય તો એને ખ્યાલ આવે. પાછળ શિક્ષા લાવે એ તો એક વિચાર છે, એ સંબંધી અવલોકન નથી. અવલોકન તો તે જ વખતે જે જાગૃતિ છે જ્ઞાનની એમાં અવલોકન થાય છે. એવું અભિમાન થઈ ગયા પછી વિચારતા એ ખ્યાલમાં આવી જાય તો એ એક વિચાર છે.
કોઈ વાર અભિમાન છે
અભિમાન જે ચાલ્યા કરતું હોય, પણ કોઈ પણ પરિણામ છે એ તો બધું બદલ્યા કરે છે, એટલે ચાલતા પરિણામ ઉપર જ્ઞાન જાગ્રત રહે ત્યારે એ અવલોકન છે. અને ચાલી ગયા પછી કેટલાક વખતે, થોડા વખતે કે વધારે વખતે, પછીના વખતમાં એ સંબંધીનો ખ્યાલ આવે ત્યારે એ વિચાર જ્ઞાનનો વિષય થઈ જાય છે. કોઈ વાર તરત પણ આવે, કોઈ વખત થોડો સમય ગયા પછી આવે, કોઈ વખત ઘણો સમય ગયા પછી પણ ખ્યાલ આવે. એનો કોઈ સ્મૃતિનો કોઈ નિયમ નથી, કેમ કે એ તો પૂર્વ પર્યાયનું સ્મરણ છે, પૂર્વ થયેલા ભાવોનું સ્મરણ છે. તો પણ વિચારમાં છે, જાય છે વિચાર કોટીમાં. પણ જો તરત જ થતું હોય તો એને જાગૃતિમાં અવલોકનમાં આવતા વાર નથી લાગતી. એ જાગૃત થવાને સમીપ છે એટલે તરત જ એને લક્ષ્મ એ અવલોકનમાં તરત આવે છે, અને વધારે સમય ગયા પછી વિચારમાં આવે છે. ત્યાં એટલી જાગૃતિ સમીપ પણ નથી. આધારે રૂપાણી છે એના ઉપર આધાર છે. ખરેખર તો જે આત્મ સ્વરૂપમાં સમસ્ત પ્રકારની વૃત્તિઓનો અભાવ છે એની જાગૃતિમાં એના અવલંબનમાં એના આધારથી જો વૃત્તિ રૂપે તો તે સમ્યક પ્રકાર છે, અને એ પ્રકાર યોગ્ય પ્રકાર છે, સમ્યક પ્રકાર છે, યથાર્થ. બીજી કોઈ પણ પ્રકારે વૃત્તિ રોકાઈ રોકાવાની સંભાવના છે, રોકાઈ ખરી, પણ ત્યાં એનો અંત પણ નહીં આવે એ કેવી રીતે બની શકશે? અહીંયા તો અહં પણ નહીં આવવાનું કારણ એ છે કે અહં પણ આત્મામાં કરતા એ વૃત્તિ સહજ રોકાયેલી છે. તો આત્મા વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે, તે પોતાની કલ્પના કરી સાધન કરે, શું પોતાની કલ્પના એ કરીને સાધન કરે, વાંચન શ્રવણ મનન ભક્તિ તેથી આત્માર્થ ન થાય, અને ઉલટું આત્માર્થ સાધુ છું એવું દુષ્ટ અભિમાન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. આ સંસારનો મુખ્ય પાપના પરિણામ કરે છે, સંસારનો મુખ્ય હેતુ નથી. પણ ધર્મ સાધનની અંદર ભૂલ કરે છે, ધર્મ સાધન નથી છતાં ધર્મ સાધન એ પરિણતિ કરવી ઘટે. જો પરિણતિનો વિષય આવ્યો અહીંયા પરિણતિની ચર્ચા કોઈ વાર થાય છે આ માટે સાથે પરિણતિ થવી જોઈએ. સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી. સત્પુરુષના વચનના ગ્રહણ વિના એમ નથી લીધો, એક વિશેષણ લગાવ્યું છે, યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને અનુભવ થયો નથી. આ યથાર્થતાનો જે વિષય છે એ પણ એક આત્મકલ્યાણના લક્ષ્યને આધારિત રહેલો છે, નહીતર યથાર્થતા ના આવે, અયથાર્થતા રહી જાય. સત્પુરુષનું ગ્રહણ, સત્પુરુષના વચનોનું ગ્રહણ કરતા અનેક જીવો દેખાય, પણ યથાર્થ ગ્રહણ કરવું એ એક જુદી જ વાત છે. સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદભવતો નથી, અથવા એ યથાર્થ વિચાર નથી. ઉપર ચોટ્યો વિચાર હોય છે, ઉપર છલ્લો જે વિચાર હોય છે એ વિચારને અહીંયા વિચાર પણ કહેતા નથી. એ વિચાર ઘણું કરીને ઉદભવતો નથી, અને સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સત્પુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામે છે. આ એક ઓટોમેટિક ઉત્પન્ન થતી પરિસ્થિતિ છે, આપોઆપ થાય છે. સર્વોત્કૃષ્ટ નિમિત્ત ખરેખર, કેમ કે જન્માંધ નથી, અનાદિ છે. અંતર્મુખ થવાનો વિષય ઘણો સૂક્ષ્મ છે. 12 અંગની અંદર જો કોઈ સૂક્ષ્મ અને રહસ્યભૂત વિષય હોય તો આટલો જ છે, કેમ અંતર્મુખ થવું છે. જેમ દેખતો માણસ કોઈ તિરાડને ન જોઈ શકતો હોય, તાવડીને તિરાડ હોય છે ના દેખાય એવી હોય એટલે ટકોરો મારે છે, દેખાય નહીં દરિયા કે અવાજથી ખબર પડે ક્યાંક તિરાડ લાગે છે, ભલે દેખાતી નથી પણ આ કાંઈક આમાં તિરાડ હોવી જોઈએ. તો આંધળો માણસ કેવી રીતે જોવે? જે માણસ દેખતો ન જોવે એને આંધળો કેવી રીતે જોવે? એના જેવી પરિસ્થિતિ છે. એટલા માટે જે સત્પુરુષની મુખ્યતા કરે છે એની પાછળ એમના ઘણા ભોગોનો નિચોડ છે. પોતે પણ ખૂબ સાધન કર્યા હશે ભૂતકાળની અંદર, અને એ બધા સાધનોમાં જાતિ સ્મરણને લીધે અને બીજી વિશિષ્ટતાઓને લીધે મતિસ્મૃતિનો ઉપયોગ કરી પડતો હતો. અને ફરી વળ્યા પછી એમણે આ નિચોડ કાઢ્યો છે, નિચોડ કાઢેલી વાત છે. કોઈ અમારો ઉપયોગ હજારો શાસ્ત્રમાં ફરી વળે છે, હજારો શાસ્ત્ર કેટલાક યોગાદિના બાહ્ય સાધન કરતા લબ્ધિથી થયેલું જ્ઞાન છે, ભણીને થયેલું જ્ઞાન નથી. ભણીને પેલા ઘણું વિશાળ જ્ઞાન થઈ શકે છે, પણ લબ્ધિ આગળ તો એ જ્ઞાન વિશાળ નથી હોતું, આ તો લબ્ધિથી ઉત્પન્ન છે. તો પણ પરલક્ષી છે, નિષ્ફળ છે, સંસાર અર્થે સફળ છે, મોક્ષ અર્થે નિષ્ફળ છે. શું કે છે કે સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, ગ્રહણના લીધે શું બે જગ્યાએ યથાર્થ થાત લે છે. ઉપર પણ એમ કહ્યું સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના, અને એવું યથાર્થ ગ્રહણ ક્યારે થાય કે સત્પુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવાની અંદર સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામે છે, થાય છે. ઓળખાણ પૂર્વક ઉત્પન્ન થયેલી ભક્તિ અને અનન્ય ભક્તિ એટલે કે જાણે પોતે પોતાને અન્યપણું નથી એને અનન્ય ભક્તિ કહે છે. હવે અન્યપણું અને અનન્યપણામાં શું ફરક છે કે જ્યાં અન્યપણું છે ત્યાં જુદાપણું છે અને અનન્યપણું છે ત્યાં જુદાપણું નથી એમ કહેવું છે. જેમ મહેમાન હોય એને તમે ઘરની અંદર વધુમાં વધુ સગવડ આપો, જેટલી તમે ઘરના જણને સગવડ ન આપો એથી વધારે સગવડ તમે મહેમાનને આપો કે એને સારામાં સારું જમાડો. એના માટે રસોઈ થઈ હોય રસોઈની અંદર કાંઈ પણ ખામી ન હોવી જોઈએ, એને બધી સગવડ આપો. અનન્ય પણ નથી, આખરમાં ઘરના મહેમાન છે, અનન્ય પણ નથી. ઘરના જણને તમે કાંઈ સગવડ ન આપો, ઉલટાની તમારી સગવડ માટે તમે એને થોડીક અગવડ પણ આપી શકો છો, પણ ત્યાં અનન્ય પણ છે. અન્ય પણ ને અનન્ય પણ આ ફરક છે. અનન્ય ભક્તિ ને અનન્ય ભક્તિ માં આ ફરક. ઓળખાણ વિના પ્રતીતિ શબ્દ લીધો છે કે સત્પુરુષ ની પ્રતીતિ એ કલ્યાણ પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી કોઈ મળું જોઈને તીર્થાર કરે છે કે ખાતરી થાય કે આ માણસ પ્રમાણિત છે, પૈસા વાળો નથી છતાં પણ મારો માલ લઈ જશે તો પૈસા મને આપી જ જવાનો છે. અને પેલો માણસ પૈસા વાળો છે, માલ લઈ જશે અને ઘણા રામ લઈ જાય છે, પૈસા નથી દેતો એમ જ પૈસા વાળો થઈ ગયો છે. માણસ એવી રીતે નથી વિશ્વાસ કરતા, પ્રમાણિકતા ઉપર વિશ્વાસ કરે. દરેક બાબતમાં વિશ્વાસ થવાનું કારણ પરિચય છે. સત્પુરુષ નો પરિચય કરીને જો વિશ્વાસ આવે તો અનન્ય ભક્તિ ઉત્પન્ન થાય. અહીંયા તો અનન્ય આશ્રય ભક્તિ લીધી છે. આશ્રય ભક્તિનું કારણ શું છે કે એમની દોરવણીથી જ મારું આત્મકલ્યાણ થશે, હું અનાદિ અંત છું, મને રસ્તો મેં જોયો નથી અને મારે બીજે રસ્તે ચડવું નથી. મને રસ્તે ચડાવવામાં એક જ મને આધાર છે કે જે રસ્તો જોયેલો પુરુષ છે. જેમ કે જાણેનો બધા આમાં કેટલાય રોગ મટાડ્યા છે, સેંકડો કેસ છે એની પાસે, એક્સપર્ટ છે આ વિશે. તો માણસ નિશંક પણ એની દવા લઈએ છે કે તમે જે દાંત માગો એ મારે રોગ મટવો જોઈએ, તમારો દાંત પહેલાં એડવાન્સમાં લઈ લો.
એમ આશ્રય ભક્તિ આવે છે કે અવશ્ય જેનો આશ્રય કરતા મારું કલ્યાણ થવાનું જ છે, થયા વગર રહેશે નહીં, એ પણ પ્રતિતિ આવે છે. બંને પ્રતિતિ છે, સત્પુરુષની પ્રતિતિ છે, સત્પુરુષના આશ્રય પોતાના કલ્યાણની પણ પ્રતિતિ છે. એથી કરીને એમાંથી વિચલિત થવાનું કારણ
પરિચય
છે કે જેના જે પરિચયને કારણે પોતાને ઓળખાણ આવે છે. પરિચયનો અર્થ છે એક જાતનો કોન્ટેક્ટ છે. તમે હીરો જુઓ છો, એવો દિવસ હતો કે તમને હીરો જોતા નહોતો આવડતો, હવે તમને હીરો જોતા આવડે છે. તો એમાં શું થયું, પ્રોસેસ શું થયો કે તમે હીરાનો પરિચય કર્યો, વારંવાર તમે આઈ ગ્લાસથી ફેરવી 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 ફેરવીને એના જે કોઈ પાસાની ખૂબીઓ જોઈ છે એ જોવાનો તમે અભ્યાસ કર્યો, એનું નામ પરિચય કર્યો, એ રીતે ઓળખાણ આવે છે. પરિચય વગર ઓળખાણનો કોઈ પ્રોસેસ નથી. ઓળખાણ માટેનો એક જ પ્રોસેસ છે, પરિચય કરવાનો. તે એ પરિચય કરતા જો પ્રતીતિ આવે અને પ્રતીતિ આવતા જે અનન્ય આશ્રય ભક્તિ આવે એ જીવનો બીડો પાર છે. ઘણું કરી એક બીજા કારણોને અન્ય અન્ય આશ્રય જેવું છે. એટલે શું છે કે સત્પુરુષના વચન ગ્રહણ કરવામાં સત્પુરુષને આશ્રય ભક્તિ અને પ્રતીતિ કારણ છે, અને એ કારણ છે, અને સત્પુરુષની આશ્રય ભક્તિના કારણે વચન ગ્રહણ થવાનું બને છે. વચન ગ્રહણ કરતા આશ્રય ભક્તિ આવે છે, આશ્રય ભક્તિ થતાં વચન ગ્રહણ થાય છે. એમ એકબીજાને એકબીજાના નિમિત્ત પડે છે, કોઈને કોઈ આ નિમિત્ત પડે છે, કોઈને કોઈ આ નિમિત્ત પડે છે. જેવી છે એની યોગ્યતા, એમથી યોગ્યતા બે પ્રકારે હોય છે. કોઈ જીવ એવા હોય છે કે જેને સત્પુરુષનું વચન ગ્રહણ કરતા સત્પુરુષની પ્રતીતિ આવે છે, તો કોઈ જીવની યોગ્યતા એવી હોય છે કે જે પહેલા સત્પુરુષના આશ્રયમાં ઓક્ષનાએ પણ જાય છે, કે જેને લઈને એને દર્શન ગુણોનો અનુભવ ઘટવાથી સત્પુરુષને એના વચન ગ્રહણ કરવાની ક્ષમતા આવે છે. તો કોઈ ક્ષમતાવાળો હોય છે એને પ્રતીતિ આવી જાય છે. એકબીજાના એકબીજાના આશ્રય છે, અન્ય અન્ય આશ્રય જેવું છે. ક્યાંક કોઈનું મુખ્યપણું છે તો ક્યાંક કોઈનું મુખ્યપણું છે. એટલે તો જેવી જેની યોગ્યતા શું, એટલે એક જ વાત કોઈ પહેલા પકડી રાખે તો એવું બનતું નથી. જેવી જેની યોગ્યતા, બે પ્રકારની યોગ્યતા છે. તથાપિ એમ તો અનુભવમાં આવે છે, એમ વિચારમાં આવે છે, અનુમાનમાં આવે છે, એમ નથી લીધો, એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તો સત્પુરુષની આશ્રય ભક્તિ અહંભાવાદી છેદવાને માટે અને અલ્પકાલમાં વિચાર દશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. આ એમના પોતાના સ્વયંના અનુભવનો નિચોડ છે. આ નિચોડ એમને કાંઈ છે, કેમ કે પહેલા વિચાર ગ્રહણ કરતા પ્રતીતિ આવે એવી યોગ્યતા તો કોઈક જ જીવની હોય છે. પ્રાય જીવની એવી સ્થિતિ છે કે એ સત્પુરુષની આશ્રય ભક્તિ કરે તો એને અહમ પણ ક્યાંય ના આવે, અથવા જે પર્યાય બુદ્ધિને લઈને અહમ પણ થાય છે, દર્શનોની તીવ્રતાને લઈને અહમ પણ થાય છે, એ સત્પુરુષની આશ્રય ભક્તિ થતાં અહમ પણ ગળી જાય છે. મોટી વાત છે. એટલે તદ્દન અજ્ઞાન દશામાં પણ સુગમમાં સુગમ સાધન આ લીધું છે, સહેલું સાધન અને સુગમ સાધન લીધું છે. બીજા સાધનમાં જોખમ ઘણું છે. આમાં જોખમ એટલા માટે નથી કે રખોપીઓ સાથે છે, મુસાફરી નીકળે છે, જે મોક્ષ માર્ગે ચડવા માટે એને પર્યટન શરૂ કર્યું છે પણ રખોપીઓ સાથે છે, પછી એને સંરક્ષણ સાથે છે એટલે વાંધો નથી, એટલે જોખમ ઓછું છે. બીજું એક લાચે કરવા જાય ક્યાં ભૂલો પડશે, કેવી રીતે ગબડી પડશે, જોખમ ઘણું છે. રોગ થાય, પીડા થાય, અને ડાક્ટર ન મળતો હોય, દવા ન મળતી હોય, એની ભાવના થાય છે. ડાક્ટર મળે તો સારું, દવા મળે તો જલ્દી મળે તો સારું, કે છોડી દે છે કે ભાઈ બહુ ગયા હોય તો હવે નથી મળતું, મૂકો પડતી વાત આપણે. એમાં ક્યાંક ક્યાંક કોઈ કોઈનું છે પણ ભાઈ ઓલ્ટરનેટિવ છે ના, પણ છતાંય એમ કે છે, એમ કહીને એમ કે છે કે એટલે એકાંત નથી કરતા પોતે, તથાપિ એમ કહીને ધ્યાન દોરે છે, લક્ષ્ય ખેંચે છે કે અમારા અનુભવમાં એવું આવ્યું છે. બીજો ખરેખરો મુમુક્ષુ એટલે ખરેખરો આત્મકલ્યાણની અભિલાષા વાળો જીવ હોય તો, ખરે મુમુક્ષુતા જાગી હોય તો સત્પુરુષની આશ્રય ભક્તિ એ ઉત્કૃષ્ટકારક રૂપ છે. વિચાર દશા જ્ઞાન દશા પામવા માટે એને ઉત્કૃષ્ટકારક રૂપ છે. એમાં અહમ ભાવના પ્રકારનો અનેક પ્રકારના દોષ પણ છેદાય છે, વિચાર દશાની પણ પ્રાપ્તિ થાય છે, વૈરાગી દશાની પણ પ્રાપ્તિ થાય છે, જ્ઞાન પ્રાપ્તિ થવા સુધી ઉત્કૃષ્ટ કારણ છે. પછી એક ત્રણ કારણની વાત લીધી છે કે એક તો ભોગમાં અનાશક્તિ હતી, એ પહેલી એ વાત, એ પ્રકારના પરિણામ એટલે નીરસ પણ, ભોગ ઉપલબ્ધ હોય પણ પોતાને નિરસતા આવે, એક એવા ભાવ હોય, એવી યોગ્યતા હોય. બીજું કે લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે, એટલે લોકસંજ્ઞા તીવ્ર ન હોય, કે લોકોમાં મારી વિશેષતા દેખાય એવો જે ભાવ રહ્યા કરતો એ બુદ્ધિ છીની હોય, એ બુદ્ધિ તોડી. મારે કોઈ લોકો ગમે તે કહેને સાથે મારે કાંઈ સંબંધ નથી, મારે આત્મકલ્યાણ સાથે સંબંધ છે. અને એ આત્મકલ્યાણ કરવા જતાં લોકોની અંદર મારી કિંમત ચાલી જતી હોય તો ભલે આજે ચાલી જાય, કાલે ચાલી જતી હોય, મોક્ષને ખોવાની વાત છે. માનને ખાતર મોક્ષને ખોવાની વાત છે, ધર્મનું ક્ષેત્ર તો મોક્ષ પ્રાપ્તિ થઈ છે, પણ એ માનવી ચીજ છે. મોક્ષને ખોવા તૈયાર થાય છે, માનને ખોવા તૈયાર નથી.
કલ્પના
છે, મને માન મળે છે, એ સિવાય કઈ નથી,
ખાલી કલ્પના છે,
કેવળ કલ્પના છે, કલ્પના છે. પણ એમાં તો શું છે કારણ કે તૃષ્ણા કોને વધે છે, કે જેને ભોગ ભોગની ઘણી ઈચ્છાઓ છે, અથવા તો લૌકિકની અંદર પોતાની શ્રીમંતા વગેરેની મોટી પાડવી છે, એવી મોટાઈ દેખાડવી છે, તો એને તૃષ્ણા તો રહેવાની છે, એની તૃષ્ણા નહીં મટી શકે. જેને લૌકિક લોકસંજ્ઞા છે એની તૃષ્ણા નહીં મટે, જેને ભોગો ભોગની તીવ્ર આશક્તિ છે એને પણ તૃષ્ણા નહીં. હવે લૌકિકમાં નાદીનું તુચ્છપણું સમજવામાં આવે અને એની વિશેષતા ન લાગે તો સહેજે પણ તેની ઈચ્છા એટલે તૃષ્ણા મળી પડી જાય છે, એમ યથાર્થ પાસે છે. એટલે વિચારીને એનું તુચ્છપણું અને એની વિશેષતા નથી એ વિચારીને જો નિર્ણય કરવામાં આવે તો સહેજે એની ઈચ્છા મળી પડી જાય છે. આ તો માન સંબંધી લીધો, હવે તૃષ્ણા સંબંધી લેશે કે માંડ માંડ આ જીવિકા ચાલતી હોય તો પણ મોક્ષો ગમે તે ઘણો છે, ઓછું છે નહીં પણ એ ઘણું છે. કેમ કે વિશેષનો કાંઈ અવશ્ય ઉપયોગ નથી, પણ ઘણો આત્મા આવી જાય, ઘણો ઘણો પરિગ્રહ થાય તો એનો કોઈ વિશેષ ઉપયોગ નથી, એનો શું ઉપયોગ છે? એક જગ્યાએ પોતે લખે છે કે કોઈ પોતાની પૂરી સંપત્તિ વાપરીને જાય છે અરે અધૂરે પણ વાપરતો નથી, ફરીથી ક્યાં વાત કરો, અધૂરે પણ વાપરતો નથી, પણ તૃષ્ણા છે એવી મોટી ખાય છે કે એનું મેતળિયું હાથમાં આવતું નથી. એટલે મુમુક્ષુએ કેવી રીતે પ્રગતિને સંક્ષેપી લેવી જોઈએ એ માટે બહુ સુંદર વચન અહીંયા કહ્યું છે. આવું જે વચન છે ને એ ભાગ્ય જોવા મળે એવું આ વચન છે કે કેવી રીતે મુમુક્ષુજી પોતાની વૃત્તિનો સંક્ષેપ કરી લે છે કે ભાઈ મારે તો માંડ માંડ આજીવિકા ચાલે ને તો ઘણું થઈ ગયું, આજીવિકા પૂરતું હોય ને એટલે બહુ થઈ ગયું, એટલે જાણે એમાંય તૂટતું હોય તો પરિણામને કેવી રીતે કેળવવા અને સ્થિર રાખવા અને પ્રયોગ કરવો એ લાઈન પકડશે. પણ માનો કે પરિશ્રમ કરતા એટલું પણ આવી જાય છે, થોડો પરિશ્રમ કરતા ઘણો છે, હવે તો સમય અને શક્તિ આત્મહિતમાં લગાવી દીધી છે, જગતના પદાર્થ મેળવવામાં સમય શક્તિ નથી લગાવી. આદિનું તુચ્છપણ સમજવામાં અમે માન સ્થાન વગેરેનું એવી જાતનું યોગ્યતા, તો તેથી સહેજે ઈચ્છા મળી પડી જાય છે. ચોથો કે માંડ માંડ આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને ઘણું છે, કેમ કે એથી વધારે મારે શું કરવાનું છે, મારી પાસે છે વિકલ્પ ના છે, એનો કોઈ વિશેષ ઉપયોગ નથી. એમ જ્યાં સુધી નિશ્ચયમાં ન આણવામાં આવે, એવો નિર્ણય ન કરવામાં આવે, ત્યાં સુધી કૃષ્ણા અનેક પ્રકારે આવરણ કર્યા કરે. આવો નિર્ણય કરવામાં ન આવે તો એને કૃષ્ણા છે એ એના જીવને આવરણ ઉપર આવરણના થર કૃષ્ણાને લઈને લગાડ્યા વિના નહીં. લૌકિક વિશેષતામાં કોઈ સારભૂતતા નથી, જ્ઞાનીની નજર જુદી છે. જગતના જીવો એટલે પાગલપણથી, મૂર્ખતાથી, નાનપણથી પોતાનું અહિત કરનારા જીવો, પછી એનો બુદ્ધિ પૈસો માન ગમે તે જગતની અંદર હોય, પણ એ જ્ઞાનીની દ્રષ્ટિનો આંખ શું છે કે જે જીવો પોતાના હિત અહિતમાં સમજવા માટે તદ્દન મૂર્ખ છે અથવા પાગલપણમાં આવીને પોતાના અહિતમાં રાચી રહ્યા છે, એવા જીવો જીવોનો સમૂહ છે જગત. હવે એનો સર્ટિફિકેટ લેવો છે લૌકિક માન એટલે શું છે, એનું સર્ટિફિકેટ ભાઈ ફલાણા બહુ સારા, ફલાણા ભાઈ તો બહુ સારા, ફલાણા ભાઈ તો આપણા સમાજમાં ફલાણા ભાઈ છે, પણ કોનો તારે સર્ટિફિકેટ શું છે, કેવા માણસનો તારે સર્ટિફિકેટ લેવું છે. એટલે લૌકિક વિશેષતામાં કોઈ સાર ભૂતતા નથી, એ ગાંડા લોકો ગમે એટલી વિશેષતા કરે તો એમાં શું સાર છે, કે આત્માનું કલ્યાણ શું છે, એ કોઈ કલ્યાણ નથી, જરાય કલ્યાણ નથી. એમ નિશ્ચય કરવામાં આવે તો માન આજીવિકા જેટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહે, સંતોષ રહે. આપણે ભૂખ લાગે છે ને એટલું તો અમે આપણી પાસે આમ સહેજે સહેજે થોડા પરિશ્રમથી પણ આવી જાય છે, પણ બીજા બધાને શું કરે કે કામ થાય, લૌકિક લોકોમાં મોટાઈ દેખાડવી છે ને, કોને કેવા લોકોને મોટાઈ દેખાડવી છે, મોટા આપનારા એવા લોકો કોણ છે, એ તો પાગલ છે, બીજો કોઈ માણસો નથી, પાગલ પણ છે કાંઈ નથી. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તો પણ, હવે તો એમ કે છે પેલા તો ઠીક છે કે એટલું મળે પોતાનું સાધન કરી લઈએ, પણ માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તો પણ મુમુક્ષુજી હાથ ધ્યાન ઘણું કરીને થવા ન દે, પણ પુરુષાર્થમાં લાગે, આર્થ ધ્યાન તો ન થવા દે પણ પુરુષાર્થના પંથે ચડી જાય, અથવા કદાચ આર્થ ધ્યાન થોડું ઘણું થઈ જાય તો એમ તે થયે તે ઉપર વિશેષ ખેદ કરે કે અરે આ જીભને વળી આ શુંગાર પણ થાય છે, કે આર્થ ધ્યાન કરવા બેસી જાય છે, આ જીભની કિંમત કે મારા આત્માની કિંમત, શું મારો આત્મા એટલો હીણો છે કે ચાર રોટલીના લોટની પાછળ દીનતા કરે છે, ખાય તો બે ચાર રોટલી ખાય ને જે ખાય તો એ તો ચપટી લોટનો લોંધો છે એની પાછળ આટલી બધી દીનતા, એટલું બધું મારો આત્મા હીણો છે, આથી જ્ઞાન થાય તો ખેત કરે છે. આ શું બાકી બધી હું દિનતા ક્યાંથી કરું? આવા તો આવી દિનતા આવી જાય છે. મંદ વિચાર આવે, તીવ્ર વિચાર ના આવે પણ મંદ વિચાર આવે. મંદ વિચારને પણ અહીંયા કલ્પના કરી, કેમ કે ખરેખર કે કોઈ સાધન નથી, ખરેખર કોઈ આત્માને ટકવાનું સ્થાન નથી. કોઈ રોટલાના આધારે જીવ ટકે છે એવું તો છે નહીં. રોટલા ખાતો ખાતો જીવ જાય છે, રોટલા હોય એને જીવ જાય છે, રાજા મહારાજાનો જીવ જાય છે. એ કલ્પના છે. પોતાના પરિણામની અંદર અર્થ ધ્યાનની પ્રતિબદ્ધતા ન વધી જાય એટલા ખાતર મત કલ્પના કરે છે. આદિ પ્રકારે વર્તતા તૃષ્ણાનો પરાભવ ક્ષીણ થવા યોગ્ય દેખાય છે. આ જગતની અંદર જેની પાસે જીવ હારી જાય છે એવી જે તૃષ્ણા, જેની પાસે જીવ પરાભવ પામે છે એવી જે તૃષ્ણા, એનો પરાભવ કરવાનો આ ઉપાય છે. આ તૃષ્ણાના પરાભવ માટે બહુ સારો મંત્ર છે. તૃષ્ણાના પરાભવ માટે કાં તો જીવને પોતાના સમાજમાં, આમ તો બીજા લોકો એને ઓળખતા નથી. અમેરિકામાં કોણ તમને ઓળખે છે? કેવું તમને તમારા મારવાડી સમાજમાં કે મને મારા ગુજરાતી સમાજમાં લિમિટેડ માણસો ઓળખે છે. એ બધા બધાને સમાજ તો મોટો છે, લિમિટેડ માણસો ઓળખે છે. એની વચ્ચે પોતાની વિશેષતા દેખાડવામાં આખા આત્માને નેસી નાખવો, કતલ કરી નાખવી, એના જેવી વાત છે.
પચીસ
બીજા સગા સંબંધી પર ગામના, આ એની દુનિયા છે. અને આ દુનિયામાં એ રાચવા માટે આખા આત્માને કતલ કરે, બીજા એમ કરે છે ને એટલે પોતે એમ કરવા લાગે, બીજા એમ કરે છે. એ તો ક્યાં જશે એનો પત્તો નથી. તું નક્કી કર કે તારે ક્યાં જવું છે, એની પાછળ પાછળ જવું છે. મોટા ભાઈ મોક્ષ માં જાય પછી નાના ભાઈ જવું, મોટા ભાઈ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી એને શરમ કરીને આપણે અહીંયા સંસારમાં રહેવું. કેમ કે મોટા ભાઈ છે, બાકી છે, પેલા એમાં મારો આવવો છે કે એમાં મોર થવું છે, આગળ થવું છે.
મોટાભાઈ
ને હજી બાકી છે, મારે આ બધું કેમ લેવા મીટર ખરીદવા મીટર મોટર ને ગાડી ફલાણું ધીગણો, ત્યાં તો એને બધા કરતા સારું જોઈએ છે. અને મોટા હોય વડીલો હોય બધા કરતા એને આગળ જવું છે. અહીંયા એમ કે નુકસાન ની અંદર રાજવું, હિત ની અંદર રાજવું, કાળકૂટ ઝેર સમજવામાં ન આવે ત્યાં સુધી એ પરિણામ ખસતા નથી. પરિભ્રમણ મનુષ્ય ગતિમાં પરિભ્રમણનું મુખ્ય કારણ માન છે. એ લૌકિક વિશેષતા દેખાડવું એ જ છે. જ્યાં સુધી એને ભયન કરતા કાળકૂટ ઝેર જેવી ન લાગે. ઘરમાં કોઈ દવા માંડામાં પોઈઝન ની બાટલી લેવાય ને, રસોડાથી બીજા રૂમમાં રાખ્યું, એને રસોડાના કબાટમાં નહીં, રસોડાના રૂમમાં નહીં, પણ એનો કબાટ નહીં, બીજો રૂમ જ એનો કબાટ જુદો, એનો રૂમે જુદો, બધું જુદું. કેમ કે એની કોઈ પણ અસર અહીંયા ન આવવી જોઈએ, ખોરાકમાં છાંટો તો ન આવવો જોઈએ, પણ એની હવાઈ ન રાખવી જોઈએ. કેમ કે બહુ કાતિલ જાર છે આ તો. એટલી સાવધાની રાખે, એટલી જો લોકસંજ્ઞામાં સાવધાની ન રહે, કાળકૂટ જેર સમજી કયા છેડે થી ચોટી ગઈ હશે એ પોતાને ખબર નહીં હોય. ઘણું કરીને ત્રીજો પારિગ્રાફ, સત્પુરુષ ને વચને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાન પોતે સમજી ન શકે, પોતાને ખ્યાલ ન હોય, અને ઊંચી વાતનો વ્યામો હોય, અધ્યાત્મની ઊંચી ઊંચી વાતનો વ્યામો જેને ગણવામાં આવે છે. અમને તો અધ્યાત્મની ઊંચી વાતોનો સૂક્ષ્મ વાતો બહુ ગમે, બહુ પસંદ પડે. એક વાતોને અમને બહુ સુધી પહેલાની પરિસ્થિતિ એને ગ્રહણ કરવાની, અધ્યાત્મ જ્ઞાનને ગ્રહણ કરવાની પરિસ્થિતિ સમજ્યા વગર, એવી યોગ્યતાને પકડ્યા વગર એક વ્યામો જીવને થાય છે, એને અધ્યાત્મનો વ્યામો કહેવાય છે. ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિનો હેતુ જાણ્યો છે, સ્વસંવેદનની મૂર્તિ છે ને તેની ઉપાસનાનો હેતુ જાણ્યો છે. ક્ષીણ મોગુણ સ્થાન પર્યંત તે સ્વરૂપ ચિંતનના જીવને પ્રબળ આલંબન છે. વળી માત્ર એકનું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન જીવને વ્યામો ઉપજાવે છે. માત્ર એકનું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન જીવને વ્યામો ઉપજાવે છે. આ વાત આપણે લીધી છે 703. ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, વૈરાગ્ય શું બોલે છે,
અથવા સ્વેચ્છાચારી પણ ઉત્પન્ન કરે છે, સચમ અથવા ઉન્મત પ્રહલાદ દશા ઉત્પન્ન કરે છે, બકવાસ ગમે ગમે તેમ બોલે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાન અવલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે અને ત્યાં અધ્યાત્મ દ્રષ્ટિ કમ થાય છે, જેથી શુષ્કતા સ્વેચ્છાચારીપણો અને ઉન્મત પ્રહલાદતા થતા નથી. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે, એટલે શુષ્કતા આદિ દોષો ઉત્પન્ન થતા નથી અને ભક્તિ માર્ગ પ્રત્યે પણ જુગુપ્સિત થતા નથી. હવે અહીંયા શું છે કે કયા જીવને એકનું આત્માનું ચિંતન અધ્યાત્મનો વ્યામોહ ઉત્પન્ન કરે, આ વિચારવા વિશે છે કે જે પરલક્ષી જ્ઞાનનો પ્રકાર છે એની અંદર આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. પછી મંદકશાહી હોય તો એને તીવ્ર સ્વચ્છ ભલે ન થાય, પણ એ અધ્યાત્મનો વ્યામોહ એની યોગ્યતામાં નહીં આવે અને એ એવા કલ્પનામાં રાખશે કે હું તો અધ્યાત્મની ઊંચી વાતોનો વિષય મને પ્રિય છે, મને એની રુચિ છે, મને તત્વની એની રુચિ છે, ભક્તિ ભક્તિમાં કાંઈ બેસવું ગમે નહીં, તો તત્વની બહુ રુચિ છે કે મને નહીં આગળ, પણ એ એનો અધ્યાત્મનો વ્યામોહ જ હોય છે, બીજું કાંઈ નથી. ઘણું કરીને તો સત્પુરુષને વચન એટલે કોઈ વિશેષ યોગ્યતા વાળા જીવને બાદ કરીને ઘણું કરીને એમ કહેવું છે, ઘણું કરીને કહ્યું એમાં એટલી વાત છે, વિશેષ યોગ્યતા વાળા જીવને બાદ કરીને ઘણું કરીને સત્પુરુષના વચને આધ્યાત્મિક શાસ્ત્ર આત્મજ્ઞાનનો થાય છે. કેમ કે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પુરુષમાં વર્તાય છે. જબરજસ્ત શોટ મારેલો છે. જે લોકો શાસ્ત્રની પાછળ લાગી ગયા છે અને સત્પુરુષના વિષયમાં જેને ઉપેક્ષા વર્તે છે, સમાગમ એ વિષયમાં જે ઉપેક્ષિત થઈ જાય છે એને એમ કહે છે કે પણ પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પુરુષમાં વર્તે છે. આત્મા લેવા ક્યાં શોધે છે? વાસ્તવિક તો ચૈતન્ય સ્વરૂપે આત્મા તો ક્યાં બિરાજે છે? આત્મા તો પરમાણુની રચના છે, ઉદ્ગલની રચના છે, એમાં આત્મા ક્યાં છે? આત્મા તો ત્યાં છે. એટલે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પુરુષમાં વર્તે છે. મુમુક્ષુએ જો કોઈ સત્પુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો પ્રાય જ્ઞાનની યાચના કરવી ન મળે. જો ખરેખર કોઈ સંતોષ મળી જાય તો જ્ઞાનની યાચના અને જ્ઞાન પ્રાપ્તિ કરાવો અને જ્ઞાન આપો એવી યાચના કરવાની કોઈ કરવાની આવશ્યકતા પણ નથી. માત્ર તથારૂપ વૈરાગ્ય સમાધિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા માટે યોગ્યતામાં આવી જાય, જ્ઞાન પ્રાપ્તિ સહજ થઈને એમ કહે છે. યોગ્યતા પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરે, પોતાના ઉદયની અંદર નિરસ્ત થવાનો પુરુષાર્થ કરે અને દર્શન આદિ કશાય મંદ પાડવાનો પ્રયત્ન કરે, એ કરવાની જરૂર છે. તે યોગ્ય પ્રકારે સિદ્ધ થઈ એટલે પ્રાપ્ત થઈ જ્ઞાનીનો ઉદ્દેશ સુલભપણે પરિણમે છે. એ યોગ્ય પ્રકારે પ્રાપ્ત થઈ એટલે કે વૈરાગ્ય સમાધિ ની યોગ્યતા આવેલી જ્ઞાનીનો ઉપદેશ તો સુલભપણે પરિણમી છે. યોગ્યતા અને યથાર્થ વિચાર તથા જ્ઞાનનો તે હેતુ થાય છે, કારણ બને છે, હેતુ થાય છે એટલે કારણ થાય છે. એમાં શું છે કે યોગ્યતાવાન જીવને તો અલ્પ જ્ઞાનનો ઉપદેશ પણ વિશેષ જ્ઞાન રૂપે પરિણમે છે. થોડો પણ જ્ઞાન પ્રાપ્તિનો યોગ બને છે ઉપદેશનો, તો એને ઘણા જ્ઞાનનું કારણ બને છે. અને યોગ્યતા વગર ઘણા ઉપદેશ મળે છે એને થોડા જ્ઞાનનું પણ કારણ બને છે. આ એક યોગ્યતા મહત્તા છે, મહત્વ યોગ્યતાનો આ છે કે જો યોગ્યતા ન હોય તો વર્ષો સુધી સાંભળે કઈ જ્ઞાન પ્રાપ્તિ ન થાય. થોડી યોગ્યતા હોય તો થોડુંક મળે, યોગ્યતા હોય તો ઘણું પણ મળે. યોગ્યતા બળવાન તો યોગ્યતા ઉપર લક્ષ ન હોય ને જ્ઞાન પ્રાપ્તિ માટે દોડાદોડી કરે જ્ઞાન પ્રાપ્તિ. એમને મેં વિશેષ એ વાત કરી છે કે મુક્ષુ જીવનું લક્ષ યોગ્યતા પ્રાપ્તિ ઉપર હોવું ઘટે છે, જ્ઞાન પ્રાપ્તિ ઉપર. એમ પૂછે કે અમે કયું શાસ્ત્ર વાંચીએ તો અમને વધારે લાભ થાય, એમ પૂછે. પણ અમે રોજ શું કરીએ તો અમને વધારે અમારી યોગ્યતા તૈયાર થાય એવું પ્રશ્ન પૂછવાવાળો કોઈ જીવ નથી. એવું પૂછે અમારે શું વાંચવું તેના બતાવશો, અમારે શું વાંચવાનું તમે કયો જ અમે વાંચીએ, પણ શું કરીએ તો અમારી યોગ્યતા તૈયાર થાય એ મુખ્ય વસ્તુ. અહીં જ્ઞાન પ્રાપ્તિને તરત ઈચ્છા થઈ જાય છે, જ્ઞાન જલ્દી પ્રાપ્ત થાય, યોગ્યતા પ્રાપ્તિ ઉપર લક્ષ જ નથી ને ધ્યાન નથી. આ લગભગ પરિસ્થિતિ હોય છે, જ્ઞાન પ્રાપ્તિ કેવી રીતે થતી નથી. અને યોગ્યતા આવશે તો થોડા પણ જાજુ મળે છે, એ તો ઘણો દેવામાં આવશે તો થોડું નહીં મળે. આ પરિસ્થિતિ પણ આ જગ્યાએ એ વાત ઘણી સારી આવી છે. યોગ્ય પ્રકારે સિદ્ધ થઈ તે યોગ્ય પ્રકારે સિદ્ધ થઈ જ્ઞાનીનો ઉપદેશ સુલભપણે પરિણમે છે. અને યથાર્થ વિચાર એ વિચારનામાં, યથાર્થ વિચારનામાં એ જીવ આવી જાય છે અથવા એને જ્ઞાનનો આત્મજ્ઞાનનો હેતુ થાય છે, એની યોગ્યતા જ આત્મજ્ઞાનનો હેતુ થાય છે. જ્યાં સુધી ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આ જીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પના એ મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના આટલ અપેક્ષા બાકી રાખી છે. વધારે ઉપાધિવાળા ક્ષેત્રે જવું ન ઘટે, કેમ કે તેથી ઘણી સદવૃત્તિઓ મોડી પડી જાય છે અથવા સદવૃત્તિઓ વર્તમાન થતી આપણે બહુ સુંદર માર્ગદર્શન આપ્યું છે. ત્યારે તો નિવૃત્ત થયેલા માણસો પણ ઉપાધિવાળા ક્ષેત્રને છોડતા નથી. આ જીવનમાં નિવૃત્તિ હોય, નિવૃત્તિ હોય ઉપાધિવાળું ક્ષેત્ર, ઉપાધિવાળું એટલે તેની અંદર વિશેષ પ્રવૃત્તિ વાળું ક્ષેત્ર, જે ક્ષેત્ર હોય છે મોટા મોટા શહેર એ નથી છોડતા, એને રુચિને બતાવે છે. પ્રવૃત્તિ છોડે છે પણ રુચિ તો એ જ રહી છે કે એને એ ક્ષેત્ર છોડવું નથી. જીવે તો જો ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આ જીવિકા ચાલતી હોય તો વિશેષ મેળવવાની કલ્પના એ કોઈ વધારે ઉપાધિવાળા ક્ષેત્ર નથી. હા, કોઈ વિશેષ અલૌકિક કારણે આ સંપ્રાપ્ત હોય તો બધી વાત છે, આ તો જુદી વાત છે. સત્સમાગમ ત્યાં મળતો તો જુદી વાત છે, એટલે એ અલૌકિક હેતુ થઈ ગયો. લૌકિક હેતુથી તો વિશેષ ઉપાધિવાળું ક્ષેત્ર એ સદવૃત્તિને મળી પાડવામાં, સદવૃત્તિનો નાશ કરવામાં એ મોટો પ્રસંગ જ છે. જીવને ચોવીસે કલાકનો નિત્ય વર્તતો પ્રસંગ છે. સત્સંગ તો બહુ જ અલ્પ જગ્યાએ અલ્પ સમય માટે મળે છે અને કુસંગનો ઘેરાવો છે, ચારે બાજુ ઘેરો ઘાલેલો છે. એનો એનો ભય ન હોય કે આ કુસંગ ઘેરો ઘાલીને ઊભો છે, મને સત્સંગ તો કેટલો મળે છે મારા જીવનમાં, એનો ભય ન હોય કઈ બચી ન જાય. ભય ન હોય એટલે કઈ બચી ન જાય, ઉલટાનો નિર્ભય થઈને એ વધારે સદવૃત્તિને નુકસાન કરી નાખશે. એટલે આ પણ એક બહુ સારી ગાઈડન્સ
આવે છે. 500 વસ્તી વાળો 1000 ની વસ્તી ના ગામ માં જાય છે, 1000 ની વસ્તી ની ગામ વાળો 5000 વસ્તી વાળો જાય છે, 5000 લાખ ની વસ્તી લાખ વાળો 50 લાખ. એવું નહીં,
રુચિ એવી છે ને, રુચિ ને અનુસારે આ તો મુમુક્ષ માટે વાત છે. આત્મહિતની ભાવના વાળો જીવ છે એ તો ઓછી ઉપાધિ વાળું ક્ષેત્ર જ પસંદ કરે છે. જેટલી થવા તમે ઓછી એટલું એ પોતાને અનુકૂળ ગણે છે. અને ઓલો તો ચોખ્ખો જ પસંદ છે, વધારે ઉપાધિ વાળું ક્ષેત્ર છે એ ચોખ્ખો જ પસંદ છે. યોગ વાશિષ્ઠ ના પ્રથમ ના બે પ્રકરણ અને દિવા ગ્રંથો નો મુમુક્ષુએ વિશેષ કરી લક્ષ્ય કરવા જોઈએ છે. વૈરાગ્યનો બહુ સારો ગ્રંથ છે, એટલે એ અન્ય દર્શન નો ગ્રંથ હોવા છતાં પણ મુમુક્ષુ વૈરાગ્ય માટે ઉપદેશ બહુ સારો છે. એટલે